તારીખ 13/11/1984, શ્રી પરમાગમસાર, બોલ નંબર 726 અને 727 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 419.
માન્યતા રહે છે કે અમે તો અન્ય દિવાદીની ભક્તિ કરતા નથી, વિતરાગ દેવને જ માનીએ છીએ, તેમના જ શાસ્ત્રોને માનીએ છીએ, અને અમારા ગુરુ પણ નિર્ગ્રંથ મુનિ છે. અમારા ગુરુ પણ નિર્ગ્રંથ મુનિ છે, અમારા દેવ પણ વિતરાગ દેવ છે, અને એમના કહેલા શાસ્ત્રોને અમે માનીએ છીએ. એ માન્યતા પાછળ એને ઓળખાણ હોતી નથી, દેવ ગુરુ શાસ્ત્રના સ્વરૂપની ઓળખાણ હોતી નથી. ઘણા માણસો અનુસરે છે, તેથી માને છે, કાં તો કુળ પરંપરાને લઈને માને છે, અથવા કોઈ પણ પ્રકારે સ્વરૂપ ઓળખ્યા વિના કોઈ પણ પ્રકારે માને છે. ત્યાં સુધી એનો અભિપ્રાય છે એ બરાબર નથી. આગળ એક વિષય આવી ગયો 717માં, કે એક પણ વિપરીત અભિપ્રાય રહે તો સમકિત કે ધ્યાન થતું નથી, એને સમ્યક દર્શન પ્રગટે નહીં, અથવા સમ્યક દર્શનના કાળમાં જે અંતર્મુખ ઉપયોગ થાય એવો અંતર્મુખ ઉપયોગ થઈ શકે નહીં. કેમ કે અભિપ્રાય વિપરીત રહે ને પરિણામ અંતર્મુખ વળે, અથવા વિપરીત અભિપ્રાય રહે અને પરિણામ બહિર્મુખ પણ છોડે, એવું ન બની શકે. એટલે કહ્યું કે પણ તમને અંતરંગમાં તેમનું સ્વરૂપ તો ભાષ્યું નથી. પ્રશ્ન કરનારે એમ કહે તો કે અમે અન્ય દેવાદીની ભક્તિ કરતા નથી. પછી કે તમને તો અંતરંગમાં તેમનું સ્વરૂપ ભાષ્યું નથી, તેથી તમને ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું કહી શકાય નહીં. કેમ કે અન્ય તત્વમાં અન્ય તત્વનો બુદ્ધિપૂર્વક અધ્યાસ થવો તે ગ્રહિત મિથ્યાત્વ છે. બુદ્ધિપૂર્વક ત્યાં આશ્રવ તત્વમાં, પછી અશુભાશ્રવ નહીં શુભાશ્રવમાં, આશ્રવ તત્વમાં સંવર તત્વનો અધ્યાસ થશે કે આ ભાવથી પણ મને ધર્મ થાય છે અથવા શુદ્ધિ થાય છે. અન્ય તત્વનો અન્ય તત્વમાં અધ્યાસ થઈ ગયો. શુભાશ્રવ છે, શુભભાવ છે, શુભાશ્રવ છે, અને શુભાશ્રવમાં ધર્મ એટલે સંવરનો અધ્યાસ થાય છે. આશ્રવમાં સંવરનો અધ્યાસ થયો એ ગ્રહિત મિથ્યાત થયો. ત્યાં બુદ્ધિપૂર્વક તમને ગ્રહિત મિથ્યાત્વ છૂટ્યું કહી શકાય નહીં. અહીં તો કુદેવાદીનો સંબંધ તોડી સાચા દેવાદીમાં લગ્ન લગાડી સરવાળો આપે મારે છે. તત્વનો નિર્ણય કરી અને જે અંતરંગ શુદ્ધ તત્વનું શ્રદ્ધાનાદિ કરશે તેનું કલ્યાણ થશે. હવે શું કરવું જોઈએ? કે કુદેવાદીની માન્યતા તો છોડી દેવી જોઈએ. વિતરાગ દેવ સિવાય બીજા અન્ય કુદેવાદી શૃંગારાદી એવા કોઈ પણ કુદેવમાં અથવા જેને રાગદ્વેષ મોહ છે એના નિમિત્તો છે એનો સંબંધ તોડી, એટલે એને દેવ તરીકે સ્વીકારવાના છોડી, વિતરાગી સાચા દેવગુરુ શાસ્ત્રમાં પૂજ્ય બુદ્ધિ, તારણ બુદ્ધિ અથવા અર્પણતા, સમર્પણ એ લગ્નની લગાડી તત્વનો સ્વતત્વનો નિર્ણય કરે, આત્મતત્વનો નિર્ણય કરે અને પોતામાં પોતાના અંતરંગમાં જે શુદ્ધાત્મ તત્વ છે તેનું શ્રદ્ધાન આદિ, શ્રદ્ધાન એટલે શ્રદ્ધાન, જ્ઞાન અને આચરણ ત્રણ એટલે આદિમાં શુદ્ધાત્મ તત્વનું શ્રદ્ધાન, આત્માનું જ્ઞાન અને સ્વરૂપ આચરણ જે કરશે તેનું કલ્યાણ થશે. આમ એક વાક્યમાં આખી લાઈન પકડી લીધી છે. જે કુદેવાદીનો વિષય પણ સમજતા નથી અને કોઈને કોઈ બહાને કુદેવાદીનો સંપર્ક કરે છે, કુદેવ કુધર્મ કોને કુશાસ્ત્ર, કોઈ એમ કહે બીજાના શાસ્ત્રોને તમે કુશાસ્ત્ર કહો, બીજાના દેવને તમે કુદેવ કહો, એ તો એને દુઃખ લાગે. કોઈને દુઃખ લગાડવા માટે વાત નથી, કશાયથી કોઈ કઠોર કટુ વચન કહેવા નથી, પણ પોતાને સાચું જ્ઞાન થાય, પોતાનું કલ્યાણ થાય એ હેતુ છે આમાં, પોતાનું અહિત થતું બંધ થાય એ હેતુ છે આમાં, નુકસાન બંધ કરવાનો હેતુ છે.
બરોબર.
પછી કોઈ એમ વિચારે કે એવી રીતે પુરાણી માન્યતા છોડી દઈશું તો આપણા સર્કલમાં આપણી નાત જાતમાં આપણું સ્થાન નહીં રહે, કે અમસ્તું પણ સ્થાન તો ક્યાં સુધી રહેવાનું છે, આયુષ પર્યંત, એ પણ પોતે કલ્પ્યું છે કે મારું આ સ્થાન છે, આથી વધારે તો કાંઈ એમાં કલ્પના સિવાય તો કાંઈ વધારે નથી જ. એમાં અહિત કેટલું થાય એનું કોઈ માપ નથી અને એની દરકાર છોડીને માન અપમાન અથવા સન્માન આદિનો પ્રકાર છોડીને એક આત્મહિતને મુખ્ય કરીને જે કાંઈ કરવું છે તે આત્મહિત અર્થે જ કરવું છે એવી મુખ્યતા આવતા તત્વનો સાચો નિર્ણય કરી શકે, નહીતર તત્વનો નિર્ણય ન કરી શકે. આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ જ્ઞાન તત્વ આત્મા છે એનો નિર્ણય કરવો, એનું લક્ષણ પકડીને એનો નિર્ણય કરવો, કે જે નિર્ણયના ફળમાં અંતરંગમાં એને આત્માના શુદ્ધ તત્વનું શ્રદ્ધાન થાય કે હું આવો છું, એનું જ્ઞાન થાય અને મોક્ષ માર્ગમાં આગળ વધીને પોતાનું કલ્યાણ કરે. એ રીતે અહીંયા ગ્રહિત મિથ્યાત્વ અને અગ્રહિત મિથ્યાત્વનો વિષય ઠીક ઠીક પ્રમાણમાં ચર્ચા છે. એમાં વિશેષ પેટાભેદમાં લઈએ તો કે શાસ્ત્ર અને ગુરુની ઓળખ તો અત્યારે પ્રત્યક્ષ નથી, સર્વજ્ઞ વિકરાગ જ્ઞાનેન્દ્ર તીર્થંકર પરમાત્મા કે કોઈ કેવળી જે દેવના સ્થાનમાં ગણીએ એ તો અત્યારે કોઈ આ ક્ષેત્રની અંદર વિદ્યમાન નથી, પણ ગુરુની વિદ્યમાનતા હોવાનો સંભવ છે, ક્યારેક હોય ક્યારેક ન હોય, કાળ હીણો છે ન પણ હોય, ક્યારેક કોઈ જીવભાવલિંગી મુનિ સંત થાય તો એ ન હોય અને એમાં માને કે આ સાધુ છે મુનિ છે તો પણ ગ્રહિત મિથ્યાત્વનો પ્રસંગ આવે. અને શાસ્ત્ર એમાં એકનું સત્યનું નિરૂપણ હોય અથવા જે સમ્ય જ્ઞાની અને ભાવલિંગી સંતોની જ રચના હોય, કેમ કે પેલા ગણધરાદેવીના રહ્યા ને મુનિઓના રચેલા રહ્યા, કેમ કે ગણધરદેવ વખતે તો પુસ્તકારૂઢ પણ નહોતું, મુખાગ્રે જ બધા રહેતા હતા શાસ્ત્રો. પછી શાસ્ત્ર રચના છેલ્લા 2000 વર્ષથી જોવામાં આવે છે, ધવલ છે, જૂનામાં જૂના આપણા શાસ્ત્ર ધવલ છે, પણ એ લગભગ સમકાલીન છે. 2100 એ પહેલા તો બધા શાસ્ત્ર જ્ઞાન બધું મુનિઓની સ્મૃતિમાં જ હતું. પુસ્તક રચવાની આવશ્યકતા નહોતી, એટલા સૂક્ષ્મ પણ વિશાળ ને નિર્મળ સ્વચ્છ હતા. પણ સમ્યક દ્રષ્ટિ અને ભાવલિંગી મુનિના રચેલા શાસ્ત્રોને જ શાસ્ત્રો ગણી શકાય. એટલે જે શાસ્ત્રનો આધાર સ્વાનુભવ હોય, જે કૃતિ જે ગ્રંથ રચનાની પાછળ અનુભવ રહેલો હોય, એ અનુભૂતિ સંપન્નપણે રચના થઈ હોય તો એ સત્શાસ્ત્ર છે.
બરોબર.
મિથ્યા દ્રષ્ટિના રચેલા હજારો ગમે પુસ્તકો ને શાસ્ત્રો હોય, એ પણ શાસ્ત્ર શાસ્ત્ર તરીકે માન્ય કરવા યોગ્ય
નહીં,
છતાં માને તો ગ્રહિત મિથ્યાત્મનો પ્રસંગ આવે. એટલે કુદેવાદી ઉપરાંત પેટા ભેદ માટનો નિર્ણય યથાર્થ થાય અને તો સ્વરૂપ સ્વધાન થાય. 727 ભાઈ, આ તો દુનિયા જગત સામે બળવો છે, કેમ કે એક બાજુ આખી દુનિયા અંધું માને છે અને એની સામે વિરુદ્ધ અભિપ્રાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરે. આખી દુનિયામાં એકબીજાનું કાય કરે, તમામ લૌકિકમાં અને ધાર્મિક સંપ્રદાયોમાં એકબીજાનું કામ કરે, એ વાત તો ઊભી જ છે. એ તમામની સામે આ બળવો છે. એક રચકણ બીજા રચકણનું કામ ન કરે, પેટ્રોલ થી મોટર ચાલે ને, જગતની સામે બળવો છે એમ કહે છે. આત્મા શરીરનું કાર્ય કરી શકે નહીં, શરીર આત્માનું કાર્ય કરી શકે નહીં, જગતની સામે બળવો છે. આ કેમ બને? ચોખ્ખું આ અમે બોલીએ છીએ, હાલીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, આખો દિવસ કાર્યો કરીએ છીએ, આખું જગત આ રીતે ચાલે છે કે નહીં? એની સામે આ બળવો છે. બળવો કેમ કહેવાય છે? કે જેની સત્તા ચાલતી હોય એની સામે માથું ઊંચકે, એનું નામ બળવો કહેવામાં આવે છે. દુનિયામાં એને બળવો કહે છે. કહે છે કે આ જગતમાં મિથ્યાત્મનું એક ચક્રી રાજ્ય છે, કોઈને એ છોડતા નથી. ત્યાગી હોય કે ભોગી હોય, મિથ્યાત્વ તો સવાર થઈ ગયું છે. શાસ્ત્રમાં એવું આવે છે, મિથ્યાત્વ એ બધાને નાઠા છે અને ધોંસરી જેમ બળદને માં કાંધે ધોંસરી નાખે છે, અને પછી બળદને જેમ ગાડે જોડાવીને કામ કરાવે છે, ભાર વહન કરાવે છે ગાડામાં ભાર નાખીને, એમ આ મિથ્યાત્વ રૂપી ધોંસરું સંસારના ગાડામાં જીવને જોડીને સંસારનો ભાર વહન કરાવે છે. આમ મિથ્યાત્વનું ત્રણેય લોકમાં એક ચક્રી રાજ છે. ઇન્દ્રનું દેવલોકમાં રાજ હોય, ચક્રવર્તીનું મનુષ્ય લોકમાં રાજ હોય, આ મિથ્યાત્વથી મોટો રાજા છે અને એનું ત્રણેય લોકમાં રાજ છે. કોઈને દેવોની ભૂમિકા નહીં, મનુષ્યોની ભૂમિકા નથી, તિર્યંચરોની, ચારે ગતિમાં એની સામે આ બળવો છે એમ કેવું છે. અનંત અનંત જીવો મિથ્યા દ્રષ્ટિ છે એની સામે આ બળવો છે. થોડી સંખ્યા નથી સામે, બહુ મોટી સંખ્યા છે. પણ બળવો કરનારની તાકાત એવી હોય છે, એની હિંમત એવી હોય છે કે ભલે સામે ગમે એટલી સંખ્યા હોય, મને તો સતનો આધાર છે, સત ક્યારે નમતું નથી, અસતની સામે સત ક્યારે નમતું નથી. ઉપમા લીધી છે સુગાનીજીએ કે ભલે સિદ્ધો કરતા સંસારીઓની સંખ્યા અનંત અનંત ગુણી છે, કેમ કે એક બટાટાની એક જમીકંદ કંદમૂળની એક કણીમાં અસંખ્ય શરીરમાંથી એક શરીરમાં અનંત જીવો છે કે જે વર્તમાન પ્રત્યે કોઈ પણ કાળના અનંત સિદ્ધો કરતા આનંદ ગુણા છે. તો એક કણીમાં અસંખ્ય અનંત ગુણા તો એક કણીમાં છે, કેમ કે અસંખ્ય તો શરીર છે. બટેટાની એક કણીમાં, કંદમૂળની એક કણીમાં અસંખ્ય અનંત ગુણા સિદ્ધ કરતા જીવો છે. જગતમાં જીવો કેટલા, સંખ્યામાં એટલો મોટો ફેર હોવા છતાં કોઈ એક સિદ્ધ પણ ક્યારે સંસારી થતા નથી. પરંતુ એ સંસારીઓમાંથી 6 મહિના ને 8 સમયમાં 608 જીવ સીધાલી બાજી જાય છે. કોણ પાટલી બદલે છે કે સંસારીઓ, સિદ્ધ કદી બદલતા નથી. ભલે સંખ્યાબળ મોટું છે પણ એ એમાંથી તૂટે છે, કોઈ સિદ્ધમાંથી તો કોઈ ફરતું નથી. જેને સુખ જોઈતું હોય તેણે સાચો નિર્ણય કરવો પડશે. આત્મા શું, નવતત્વનું સ્વરૂપ શું અને હે ઉપાદેય શું, એનો નિર્ણય એને કરવો પડશે. આજ કરે, કાલ કરે, લાખ કરોડ વર્ષે કરે કે અનંત કાળે કરે, સતના શરણે આવ્યા વિના જીવને છુટકારો નથી. દુઃખથી દુઃખી છે જીવ, દુઃખી જીવને સતના શરણે આવ્યા વિના છુટકારો નથી. જેને સુખ જોઈતું હોય તેણે સાચો નિર્ણય કરવો પડશે. આમ સર્વ પ્રકારે પોતાને દેવ ગુરુ શાસ્ત્રના સ્વરૂપનો નિશ્ચય થયો હોય તો પ્રતિપક્ષીને સમજાવવાનું બળ રહે તથા પોતાની આસ્તિક્ય બુદ્ધિ ટકી રહે. જો એને નિશ્ચય બરાબર સ્વરૂપને ઓળખીને થયો હોય તો કોઈ પણ સામે ગમે તે પ્રકારના તર્ક યુક્તિ દ્રષ્ટાંત આપે તો એ ટકી શકે. નહીતર એમ ગણે કે એમ એ પણ બરાબર છે ને એ પણ બરાબર છે, ઠીક લાગે છે, વાત તો કંઈક સારી છે, એમ એને થયા વિના રહે નહીં. સર્વ પ્રકારે એમ સારી રીતે ઓળખાણ થઈને નિશ્ચય થયો હોય, એમનું સ્વરૂપભૂત તત્વ જાણ્યું હોય, વિતરાગતા શું છે અને વિતરાગતાને અનુસરવું એ શું છે, દોષનો ક્યાંય પણ આદર કરવો, પક્ષ કરવો, દોષનું કરવું કરાવવું અનુમોદવું એ વિતરાગ માર્ગની અંદર નથી. સર્વ પ્રકારે નિશ્ચય થયો હોય, ચારે બાજુથી એમ ચારે પડખેથી નિશ્ચય થયો હોય તો તેને પ્રતિપક્ષીને સમજાવવાનું બળ રહે, અથવા પ્રતિપક્ષી એને સમજાવે તો પોતાની ના નિશ્ચયમાં ટકવાનું બળ રહે, નહીતર એ ટકી શકતો નથી. બુદ્ધિનો વિષય એવો છે, સામાન્ય બુદ્ધિવાન કરતા વિશેષ બુદ્ધિવાન મળે અને એ સમજાવે તો પોતે પોતાના પોતાથી નિર્ણય બરાબર ન કર્યો હોય તો એ ટકી ન શકે. એને એમ થાય આ પણ બરાબર લાગે છે, આ ઠીક કરે છે, બુદ્ધિ ઘણી છે ભાઈ, આટલા બધા બુદ્ધિશાળી માણસ કાંઈ ભૂલ કરે એમ થાય. આપણને ક્યાં એના જેટલી બુદ્ધિ છે? બુદ્ધિ નથી જોવાતી, બુદ્ધિ કઈ દિશામાં કામ કરે છે એમ જોવું પડે છે. અને સત્ય અસત્યની તુલના કરવાની તુલનાત્મક બુદ્ધિની આમાં આવશ્યકતા છે, બીજા પ્રકારની બુદ્ધિની આમાં આવશ્યકતા નથી. તુલનાત્મક બુદ્ધિ જોઈએ, તુલના કરી શકે, તોડી શકે સત્ય અસત્યને, અને પોતાની આસ્તિક બુદ્ધિ ટકી રહે. પોતે પોતે જેને જે આસ્થા એટલે શ્રદ્ધા કરી છે, સ્વીકાર્યું છે, એ ટકી શકે. ચારે પડખેથી એને નક્કી કર્યું હોય તો પ્રસંગ આવે ડામાડોળ ન થઈ જાય, હલી ન જાય એમ કે છે. એવો પ્રસંગ પડે, ઘણા શાસ્ત્રોના અધ્યયન કરનારા હોય, ઘણી રીતે અનેક રીતે વાત કરે, જો પોતે બરાબર નિશ્ચય ન કર્યો હોય યથાર્થપણે તો એ ડામાડોળ થઈ જાય છે. એને પોતાનો જે નિશ્ચય છે એની અંદર ફેરફાર થઈ ગયેલો લાગે છે, આના કરતા આ બરાબર લાગે છે, આના કરતા આ બરાબર લાગે છે એમ એને થઈ જાય છે. યથાર્થ નિશ્ચય કર્યો હોય તો ન થાય, ભલે ન સમજાવી શકે તો પણ એને એટલો ખ્યાલ આવવો જોઈએ કે આ કહે છે એ મને સંમત નથી, મેં જે નિશ્ચય કર્યો છે એમાં આ કહે છે એ મને સંમત થતો નથી એમ થવું જોઈએ. માટે બધા પડખે સાચો નિર્ણય કરવો જોઈએ, અથવા પોતાને જ્યાં શંકા રહે, પોતાને જ્યાં ન સમજાય એવા બધા પડખા એને પહેલા સાજા કરી લેવા જોઈએ. જે રીતે પોતાનો યથાર્થ નિર્ણય થાય એ નિશ્ચય થવામાં જે કાંઈ એને આડખીલી રૂપ શંકારૂપ લાગતું હોય તે પડખા તો એને બધા સાફ કરી નાખવા જોઈએ. અને સત્ય શું છે એનો યથાર્થ નિશ્ચય કરવો. એક પ્રશ્ન પૂછાણો છે સુગાનીજી કે પાકો નિર્ણય કર્યો હોય તો પછી ડગે નહીં, એકદમ દ્રઢ અને પાકો નિર્ણય કરવો ને અમારે, તો કે પાકો નિર્ણય નહીં પણ યથાર્થ નિર્ણય કરવો. કેમ કે તે જે દ્રઢતા કરી હશે એ દ્રઢતાની તને ખબર નથી કે કેટલી દ્રઢતા એ પાંગળી છે, પણ યથાર્થતામાં અયથાર્થ પણ આવી શકતું નથી. જ્યારે પાકું દેખાતું હોય એ કાચું હોય છે અંદરથી, એ ક્યારે બારમાં પણ કાચું પડી જાય છે એનો ખ્યાલ રહેતો નથી. યથાર્થ એટલે જીવનું સ્વરૂપ છે, અર્થ એટલે ભાવ, યથા એટલે જીવો ભાવ, જીવનું ભાવ સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે ને, સ્વભાવાય ભાવાય જ્ઞાયક ભાવ આત્મા કહેવાય છે, ભાવ સ્વરૂપે છે. જીવનું સ્વરૂપ છે તેવું જ બરાબર જ્ઞાનમાં આવવું, લક્ષમાં આવવું, ખ્યાલમાં આવવું, નિશ્ચયમાં આવવું, તેને યથા અર્થ જેવો ભાવ, જેવું છે તેવું, યથા એટલે જીવું, અર્થ એટલે ભાવ, જેવું છે તેવું, તેનું નામ યથાર્થ. સમ્યક દર્શન થયું હોય એને તો યથાર્થ હોય જ, પણ સમ્યક દર્શન થયા પહેલા વિચારણામાં યથાર્થતા આવવી એ બહુ મોટી વાત છે.
બરોબર.
અને અયથાર્થતા રહેવી એમાં ક્યાંય ને ક્યાંય જીવ ગુથું ખાધા વિના રહે. શંકા રહે તો યથાર્થતા નથી, યથાર્થતાની સાથે નિશંકતા રહેલી છે. યથાર્થતાનું લક્ષણ શું? યથાર્થતા કોને કહેવી? કે જે સમજણ પ્રયોજનની સિદ્ધિમાં કાર્યકારી થાય એનું પણ કોઈ ચોક્કસ સ્વરૂપ છે કે યથાર્થતા એટલી બધી ગોળ ગોળ વાત છે? એનું ચોક્કસ સ્વરૂપ છે કે જે સમજણ પ્રયોજનની સિદ્ધિમાં અનુકૂળ હોય અને પ્રયોજનની સિદ્ધિમાં જરા પણ પ્રતિકૂળ ન હોય એવું યથાર્થતાનું સ્વરૂપ છે. આમ છે એટલે યથાર્થતા પ્રયોજન સાથે સીધો સંબંધ ધરાવે છે. અથવા એમ લઈએ કે પોતામાં યથાર્થતા પ્રવર્તે છે અથવા જે કાંઈ સમજે છે એમાં યથાર્થપણે સમજવાની પદ્ધતિ ઊભી થઈ છે કે ઊભી નથી થઈ એ વિચારવું હોય તો એમ વિચારી શકાય કે જે જીવની પ્રયોજન ઉપર દ્રષ્ટિ થઈ ગઈ છે તો મારું પ્રયોજન જે સાથે ને સાથે રાખે છે, જે સમજણ કરતા પ્રયોજનને સાથે ને સાથે જોડ્યા કરે છે, એટલે પ્રયોજનને જે સાથે રાખીને સમજણ કરે છે ત્યારે એ પ્રયોજનથી પ્રતિકૂળ જાય છે કે નથી જતો એ તપાસી લે છે. જો પ્રયોજનને ગૌણ કરી નાખે છે તો અયથાર્થતા આવ્યા વિના રહેશે, અને પ્રયોજનને પકડીને જે ચાલે છે એના પરિણામમાં યથાર્થતા રહે છે અને એ જીવ આગળ વધીને મુમુક્ષુતામાંથી આગળ વધી અને સમ્યક દર્શનને પ્રાપ્ત કરે છે. એટલે એનો અર્થ બીજો એ થયો કે સમ્યક દર્શન પહેલાં વિચારણામાં યથાર્થતા હોય તો જ કારણ કાર્યનો સંબંધ લાગુ પડે છે, ઉપચાર આવે છે એ સમજણમાં કારણનો.
બરાબર.
અયથાર્થ સમજણ ઉપર કારણનો ઉપચાર આવી શકે નહીં. શ્રીમદજી એમ લખ્યું છે કે અનુભવ થયા પહેલા મારા લખાણો મેં તપાસ્યા તો તે મને યથાર્થ જણાયા છે. સત્તરમા વર્ષથી લખાણ અહીંયા નાખવાનું કારણ છે એમણે એ જગ્યાએ લખ્યું છે. સમ્યક દર્શન 24મા વર્ષે થયું છે. એમની વિચારણા તો જ્યારથી એમને જાતિ સ્મરણ થયું ત્યારથી ઉદ્ભવ થઈ ગયો છે. પણ એ વખતે શું હોય છે કે ક્ષોભસમ બહુ થોડો, 7 વર્ષની ઉંમરે તો બાળક એટલે ઘણો ક્ષોભસમ થોડો, 7, 8, 9, 10, 11, 12, 15 વર્ષ સુધી તો કાચી બુદ્ધિ જેને કહીએ, પછી કાંઈક વિચારણાની ધારા ફૂટી હોય, સરવાણી હાલી હોય એવું છે. એમાં સુભાગભાઈનું નિમિત્ત થયું છે. એમને કોઈ ખ્યાલ આવ્યો છે સુભાગભાઈ વિશે, સુભાગભાઈને કોઈ સ્વપ્ન આવ્યું છે કે ભવાણિયાની અંદર રાયચંદભાઈ કરીને નાની ઉંમરના માણસ છે, જે કોઈ આરાધક જીવ છે. પૂર્વના તો આરાધક હતા ને, કોઈ આરાધક જીવ છે. આમને એ વખતે વિચારની સ્થિતિ કાંઈક લાઈન ઉપર હતી, જ્યારે મળવા ગયા ત્યારે એકબીજાને જોયેલા નથી. આ તો મોટી ઉંમરના પ્રૌઢ છે, જૈફ ઉંમરના છે. આ હજી 15 વર્ષના જેને બાળક કહીએ છો, કુમાર અવસ્થા કહીએ એવા છે, એટલી ઉંમરમાં છે. આવો આવો સુભાગભાઈ આવો આવો, આપણે મળ્યા નથી, આ નામ ક્યાંથી જાણે છે, મળવા ગયેલા છે પહેલા.
બરોબર,
કઈ વાત બે વચ્ચેની ગૂઢ રહી છે, પણ ત્યારથી એમની મોક્ષ માર્ગ પ્રત્યેની જે વિચારણા છે એ વધારે સતેજ થઈ છે, તત્વ વિચારણા. એટલે એ નિમિત્ત સમજ્યા છે, એમના પ્રત્યે એમને આદર ભાવ સારો રહ્યો છે સુભાષભાઈ પ્રત્યે. 24 વર્ષે સમ્યક દર્શન થયું ત્યાર પછી મોક્ષ માર્ગમાં એમણે એમના પાછળના લખાણો જોયા, આ મોક્ષ માળા વગેરે, તો એ એમને યથાર્થ લાગ્યા છે એવું લખ્યું છે. કહેવાનો મતલબ શું છે કે એ વિચારણાની યથાર્થતા હતી તો સમ્યક દર્શનમાં આવ્યા છે. એ રીતે યથાર્થતા હોય તો ડામાડોળ પ્રસંગ આવે ન થઈ જાય. માટે બધા પડખે સાચો એટલે યથાર્થ નિર્ણય કરવો જોઈએ. પ્રયોજન ને છોડવું જ ન જોઈએ એવી દ્રષ્ટિથી જરૂરી છે. પ્રયોજન નું લક્ષ્ય ન રહે તો યથાર્થતા છૂટી જાય. પ્રયોજન નું લક્ષ્ય સતત રહેવું જોઈએ. પણ પક્ષપાતી થઈ દેવાદીની ભક્તિ પૂજા કરે તો તેથી કઈ મિથ્યાત વટળે નહીં. પક્ષપાતી થાય, અમે તો જૈન છીએ, અમે તો જૈન સિવાય કોઈને માનીએ જ નહીં, એમ પક્ષપાતી થઈ ને બીજા એ રીતે પક્ષપાત કરે છે કે અમે તો ફલાણા છીએ, અમે તો અમારાને જ માનીએ, એમાં કહે છે અમે તો ફલાણા છીએ ને અમે તો જૈન છીએ ને અમારાને જ માનીએ. તો ભલે દેવગુરુ શાસ્ત્ર એ જૈન ના હોય તો પણ પક્ષપાતી થઈને ભક્તિ પૂજા આદિ કરે તો તેથી કઈ મિથ્યાત્મ ન જાય, મિથ્યાત્મ તો ચાલુ જ રહેશે. એ સત્તા સ્વરૂપમાં આવા બધા ખુલાસા સારા કર્યા છે. જ્ઞાન નું સમ્યક રૂપ અને મિથ્યા રૂપ પરિણમન તે પોતાના જ કારણે છે, શ્રદ્ધાના કારણે નથી. કેટલાક જીવો એવું વિચારે છે કે સિદ્ધાંત સમ્યક થયું એટલે જ્ઞાન ને ચારિત્ર તો આપોઆપ સમ્યક થયા એમ કહે, અને જ્ઞાન તો બરાબર છે પણ શ્રદ્ધા મિથ્યા છે માટે જ્ઞાન ને મિથ્યા કહેવાય છે, આચરણ બરાબર છે પણ શ્રદ્ધા મિથ્યા છે માટે મિથ્યા આચરણ કહેવાય છે. માટે શ્રદ્ધા સાચી થાય તો બધું સૌ એમ સ્થૂળ વિચાર કરે છે, એમ ખરેખર નથી. અહીંયા એ બાબતનો જરા એ વિષયનો સૂક્ષ્મ વિચાર લેવો છે કે એ તો શ્રદ્ધા સમ્યક થતા સર્વગુણો સમ્યક થઈને પરિણમે છે, સર્વગુણાંશ તે સમ્યક્ત્વ, તેથી જ્ઞાન અને શ્રદ્ધા સમ્યક થયા એમ કહીએ. પણ શ્રદ્ધા શ્રદ્ધાને કારણે સમ્યક છે, જ્ઞાન જ્ઞાનને કારણે સમ્યક છે, ચારિત્ર ચારિત્રને કારણે સમ્યક છે. દરેક ગુણનું ઉપાદાન કારણ તો નિજ શક્તિ છે, પ્રત્યેક ગુણ શક્તિ સ્વરૂપ છે, અને એના પરિણમવાનું ઉપાદાન કારણ તો નિજ શક્તિ જ છે, કોઈ અન્ય ગુણ નથી. ભલે અન્ય ગુણનું નિમિત્તપણું હો પણ ખરેખર કોઈ બીજા ગુણને કારણે કોઈ ગુણ પરિણમે છે એવું નથી. દરેક શક્તિની પોતાની જ વિશિષ્ટતા છે, દ્રવ્ય સંબંધિત પોતાના સ્વદ્રવ્ય સંબંધિત, કેમ કે દ્રવ્ય નો ગુણ છે ને, એ તો ગુણ તો છે, એ દ્રવ્ય નો ગુણ છે. એમ કહેવાય, પણ એ નિમિત્ત નૈમિતિક સંબંધ બતાવનારા વચનો છે, એટલે નિમિત્ત પ્રધાન વચનો છે, ઉપાદાન પ્રધાન એ વાત નથી. એમ કેવું છે? સર્વગુણ સ્વતંત્ર અસહાય છે, કોઈના કારણે, કોઈ ગુણના કારણે કોઈ ગુણ પરિણમતો નથી, અથવા કોઈ ગુણ પરિણમવામાં બીજો ગુણ સહાયક થાય છે એમ ખરેખર નથી. નિમિત્તથી કહો તો જુદી વાત છે, પણ ખરેખર નથી. આવું ગુણનું સ્વરૂપ છે, કેમ કે તો નિજ શક્તિ છે, ગુણ પોતે જ શક્તિ છે. કહે છે કે જ્ઞાનનું સમ્યક રૂપ પરિણમન થાય કે મિથ્યા રૂપ પરિણમન થાય તે જ્ઞાનના પોતાના જ કારણે છે, અથવા મિથ્યા જ્ઞાન રૂપ જે જ્ઞાનનો દોષ છે તે જ્ઞાનના કારણે છે, શ્રદ્ધાના કારણે. આવી ચર્ચા અમારે વિમરચંદની સાથે એક વાત થઈ, ચર્ચા ઘણી સૂક્ષ્મ થતી હતી કોઈ કોઈ વારો, એમાં ગડબડ હતી. શ્રદ્ધાને કારણે જ્ઞાનમાં, કેમ કે જ્ઞાન તો ગઢરૂપ છે, જ્ઞાનથી બંધ નથી, એ સિદ્ધાંતિ દેવાતા. જ્ઞાન બંધનું કારણ નથી, મિથ્યાત્વ બંધનું કારણ છે, અને ચારિત્રમાં રાગાદી બંધનું કારણ છે, જે ચારિત્રનું પરિણામ છે, પણ જ્ઞાન બંધનું કારણ નથી. ત્રણમાં આમ જુદું પાડતા હતા, કેમ કે જ્ઞાન તો જાણપણા રૂપ છે, એટલે જ્ઞાન બંધનું કારણ નથી એમ ન હોય. મિથ્યા જ્ઞાન છે તો કે શ્રદ્ધાને મિથ્યા કહેવાનું છે, શ્રદ્ધા મિથ્યા છે માટે જ્ઞાન મિથ્યા કહેવાય છે, બાકી જ્ઞાન તો જ્ઞાન જ છે. દ્રષ્ટાંત આપે કે આ ટોપી છે ને, જ્ઞાન ટોપી જાણે છે, લાલ રંગને જ્ઞાન લાલ રંગ જાણે છે, કાળા રંગને કાળું જાણે છે, એમાં જ્ઞાનની શું ભૂલ થઈ? ગોળ છે ગોળ દેખાય છે, ચોરસ છે ચોરસ દેખાય છે, જ્ઞાનની શું આમાં ભૂલ છે? જ્ઞાન બંધનું કારણ હોઈ શકે નહીં, એવી વિવિક્ષા કાંઈક શાસ્ત્રમાં કોઈક જગ્યાએ છે, એ પકડેલી એમને, કંઈક આધાર પણ આપે એને તો શું સંભવ હતો. પર સત્તાવલંબી જ્ઞાન એ પોતે દોષિત ભાવ, જ્ઞાનનો દોષ છે, શ્રદ્ધાનો દોષ નથી, જ્ઞાનનો દોષ છે. અને વિભ્રમ થાય છે એ જ્ઞાનનો દોષ છે, અથવા સ્વરૂપ વિપરીતતા, કારણ વિપરીતતા અને ભેદાભેદ વિપરીતતા, જે જ્ઞાનના ત્રણ દોષ કહેવામાં આવ્યા છે, મિથ્યા જ્ઞાનના ત્રણ દોષ કહેવામાં આવ્યા છે, એ જ્ઞાનને કારણે છે. અથવા બહુ ચોખ્ખું ને સીધે સીધું લઈએ તો જે જ્ઞાન પોતાના જ સ્વભાવને જાણતું નથી, આથી મોટો જ્ઞાનનો બીજો દોષ કયો હોઈ શકે? આ એક દલ બહુ સજ્જડ આપી હતી ત્યારે, કે જે જ્ઞાન તમારું જ્ઞાન તમારા જ સ્વરૂપને ન જાણે એને જ્ઞાન શું કહેવું, એને નિર્દોષ શું કહેવું? એ જ્ઞાન દૂષિત છે, અને જ્યાં દોષ છે ત્યાં બંધ છે, આવરણ છે, દોષથી જ આવરણ થાય છે. જ્ઞાનને આવરણ શેનું થાય છે? કે જો જ્ઞાન જ્ઞાનને સાધતું હોય તો આવરણ હોય તો ખુલી જાય, એનાથી તો આવરણ થાય નહીં, પણ પૂર્વે કરેલું આવરણને ખોલી નાખે. જ્ઞાનની ખીલવટનો આ જ ઉપાય છે કે જ્ઞાન જ્ઞાનને સેવે અને જ્ઞાન જ્ઞાનને સાધે,
બરોબર.
પણ જ્ઞાન જ્ઞાનને છોડી દે, પોતાને જ છોડી દે, સ્વભાવને છોડીને અન્યને સાધે અવલંબે, તો એ ચોક્કસ બંધનું કારણ છે. એ આવરાશે જ, નિયમથી આવરણ આવશે એના ઉપર. દિવસોમાં બહુ ચર્ચા કરી, ઘણી ચાલતી ને ચર્ચા, જ્યાં ફેર પડે ત્યાં ઉભા રાખવા પડે, શું થાય? તો બહુ વેલ રેડ માણસ હતા, એનાથી તો આપણે કઈ વાંચેલું નહીં કે યાદદાસ્તી નહીં, બહુ વાંચેલું યાદદાસ્તી. એટલી એક વાત કે તો એની રજૂઆતમાં શાસ્ત્રના આધાર આચાર્યોના મૂકે, સામે ફેર પડે એટલે ફેર પડે, આમાં ફેર છે. ભલે શાસ્ત્ર ના આધાર આપે, પછી શાસ્ત્ર ના આધાર ન આપી શકે તો દલીલ તો એ બી બરાબર હોય, કે એનો જવાબ એની પાસે ન હોય. જ્ઞાની એમ કે છે કે આબા ગોપાળ ને અનુભૂતિ સ્વરૂપ જ્ઞાન શું, ભગવાન આત્મા અનુભવમાં આવે છે. જ્ઞાન ન કહી દે, એને આત્મા કહી દીધો, પણ એ જ્ઞાની જાણે છે ને જ્ઞાની કહે છે. અજ્ઞાની ને એની ખબર નથી ને એનો સ્વીકાર પણ નથી. એટલે જો ભગવાન આત્મા અનુભવમાં આવે છે એવું જો સમ્યક લેવું હોય તો એને ત્યાં અજ્ઞાની તો કહેવાય નહીં. આબા ગોપાળમાં અજ્ઞાની લઈ લીધા બધા, હે? આબા ગોપાળ કહેતા અજ્ઞાની લઈ લીધા. હવે ભગવાન આત્માનો અનુભવ કહેવો ને અજ્ઞાની કહેવો, બે વાત તો પરસ્પર વિરુદ્ધ છે. માટે કઈક અપેક્ષા છે. જ્ઞાનમાં રહેલું જે જ્ઞાન વેદન છે એ જ આત્મા છે, પર્યાય અપેક્ષા એ તો એ જ આત્મા છે. ભીષ્મ બોલ છે જે પ્રવચન સારમાં કે શુદ્ધ આત્માને નહીં અવલંબિત એવી જે શુદ્ધ પર્યાય તે આત્મા છે. આમ લક્ષ છે એટલે અવલંબન કહેવાય, પણ બે દ્રવ્ય પર્યાય ભળતા નથી. પર્યાય દ્રવ્ય સ્વરૂપે થાય નહીં, દ્રવ્ય પર્યાય સ્વરૂપે થાય નહીં, એટલે એને અવલંબન નથી એમ કહી દીધું. કહે છે કે જીવ જે સ્વભાવમાં ખુલ્લો છે એ તો આત્મા જ છે. જ્ઞાનની પર્યાયમાં જે સ્વભાવમાં ખુલ્લો છે એ આત્મા છે, એ સ્વભાવ છે, ને સ્વભાવ છે તે આત્મા છે, ને આત્મા છે તે સ્વભાવ છે. અને એ અનુભવ એ તો અનુભવ તો અનુભવ આવી રહ્યો છે દરેકને, પણ ખબર નથી એટલે એને નહીં હોવા બરાબર છે. એ સમ્યક સંધાન વાળાને મિથ્યા જ્ઞાન છે જ ને. જેનું જ્ઞાન સમ્યક છે એનું જ્ઞાન મિથ્યા નથી. એને તો મિથ્યા જ્ઞાન હોય જ નહીં ને. સમ્યક સંધાન વાળાને મિથ્યા જ્ઞાન ક્યાંથી હોય? જેનું સમ્યક શ્રદ્ધાન, પણ જ્ઞાન જ્ઞાનને કારણે સમ્યક છે, શ્રદ્ધાને કારણે સમ્યક નથી, એ અહીંયા વિષય ચાલે છે. બરાબર, જે 728 માં ચાલુ વિષય છે એમાં સ્પષ્ટીકરણ આ કરવું છે.
બરોબર,
કે સમ્યક શ્રદ્ધાને કારણે જ્ઞાન સમ્યક નથી, જ્ઞાન જ્ઞાનને કારણે સમ્યક છે, અને મિથ્યા હોય તો જ્ઞાન જ્ઞાનને કારણે મિથ્યા છે, મિથ્યા શ્રદ્ધાને કારણે નહીં. એમ એકલા જ્ઞાન ગુણના પરિણમનને સદોષતા કે નિર્દોષતા પોતાના ઉપાદાન કારણથી છે ને બીજા ગુણને કારણે નથી. નિમિત્તને કારણે તો નથી જ, પણ બીજા ગુણને કારણે પણ નથી અંદરમાં. એમ રાગ થયો માટે શ્રદ્ધા મિથ્યા કે જ્ઞાન મિથ્યા એમ પણ નહીં. રાગાદીમાં લઈ લેશે ને, કુદીવાદીને નો રાગ થાય, કુદીવાદીને માને તો એ ગ્રહિત મિથ્યા છે એમ રાગથી બતાવાય, પણ એ તો એનો અવિનાભાવી સંબંધ છે જોડીને બતાવવામાં આવે છે. એને કારણે રાગને કારણે નથી. મિથ્યા શ્રદ્ધાન શ્રદ્ધાને કારણે છે, શ્રદ્ધા ગુણના કારણે છે, અને મિથ્યા જ્ઞાન જ્ઞાનના જ્ઞાન ગુણના કારણે છે. બંનેનું બધા ગુણોનું પરિણમન સદોષપણે થાય કે નિર્દોષપણે થાય તે પોતાના ઉપાદાન કારણથી છે, બીજા ગુણના કારણથી નહીં. તો બીજા દ્રવ્યના કારણનો તો પ્રશ્ન જ રહેતો નથી. બીજા દ્રવ્યગુણ બીજાના પદાર્થના દ્રવ્યગુણ પર્યાયનું કારણ લેવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. જ્ઞાન સમ્યક નથી એમ, સમ્યક તો ન કહે, કેમ કે મિથ્યા જ્ઞાનીને તો સમ્યક જ્ઞાની કહી શકાય નહીં. પણ સમ્યક જ્ઞાની હોય કે મિથ્યા જ્ઞાની હોય એમનો જે વિચાર હતો, અભિપ્રાય હતો આ પ્રકારે, કે જ્ઞાન બંધ નું કારણ નથી. સમ્યક જ્ઞાની ને તો જ્ઞાન બંધ નું કારણ નથી એમ કહો તે ઠીક છે, પણ મિથ્યા જ્ઞાની નું જ્ઞાન પણ બંધ નું કારણ નથી. મિથ્યાત્વ બંધ નું કારણ છે ને એનો રાગ બંધ નું કારણ છે, એનું જ્ઞાન બંધ નું કારણ નથી. મિથ્યા જ્ઞાન બંધ નું કારણ છે, પણ સમ્યક દ્રષ્ટિનું સમ્યક જ્ઞાન છે એ પણ પરસત્તા અવલંબનશીલ જેટલું થાય છે એ મોક્ષ માર્ગ રૂપ નથી, એટલે કે બંધ માર્ગ રૂપ છે. ટૂંકામાં બે ધારા ચાલે છે એમાં જે સ્વભાવ છે તે નિર્દોષ છે, પણ જે જે ભાગ પર સત્તાને અવલંબે છે ઉપયોગ જેટલો બહાર જાય છે એટલો દોષ જ છે. એને નિર્દોષ કેમ કહી શકાય? જે ઉપયોગ બહાર જાય એને કેમ નિર્દોષ કહી શકાય? મુનિઓએ એમ કહ્યું કે અમારો ઉપયોગ શાસ્ત્રમાં જાય છે, અમારી બુદ્ધિ વ્યભિચારીણી થઈ છે. મુનિ પોતે લખે છે શાસ્ત્ર રચતા રચતા, એ પણ પરસત્તા અવલંબન છે. એકાંતે શુદ્ધ સ્વરૂપની અંદર પરમ તત્વની અંદર અમારો ઉપયોગ સ્થિર થઈ જાય એટલું જ ઇષ્ટ છે, બાકીનું અનિષ્ટ છે અમારા માટે. ભલે શાસ્ત્ર હોય સામે નિમિત્ત એમ લીધું છે. એટલે એ સમ્યક જ્ઞાનની અંદર પણ જ્ઞાનનો દોષ રહેલો છે. કહેવાની જરૂર નથી, સમજાવવાની જરૂર નથી કે મિથ્યા જ્ઞાનમાં જ્ઞાનનો દોષ છે, કેમ કે એમાં તો ચોખ્ખી ભ્રમણા છે.
બરોબર,
એ સ્વને પર, પરને સ્વ માને છે ને સ્વને પર માને છે, પર જાણે છે, માને છે શું જાણે છે, પરને સ્વ જાણે છે, શરીરને સ્વ જાણે છે, કુટુંબ પરિવારને સ્વ જાણે છે, જાણતા જ પોતા રૂપે જાણે છે કે આ મારું છે, આ મારું છે એમ જાણે છે. એ દલીલ આપતો તેને કે જે જ્ઞાને પરમા મમત્વ કર્યું કે આ મારું છે, એ જ્ઞાનનો દોષ નહીં. તો કઈ તો શ્રદ્ધા એ કર્યું છે, જ્ઞાને તો જાણ્યું છે એમ જુદું પાડી દેતા, ખોટી વાત છે. જ્ઞાનમાં પણ મારાપણે જ સમજાયું છે, એને મનાયું છે અને સમજાયું છે બે વાત છે. એના શ્રદ્ધામાં જ શું છે? મેં તો એની સામે દલીલ આપી કે જો જ્ઞાનમાં મારાપણે નથી એમ જણાયું છે તો પછી, અને શ્રદ્ધામાં મારે પણ જણાયું છે તો આ બેને સામે સામે ક્રોસ થાય છે અંદરમાં તમારા પરિણામમાં. તપાસી લ્યો કે શ્રદ્ધામાં એ મારા પણ જણાયો કે ભાઈ આ પુત્ર મારો છે, અને જ્ઞાને એનો નિષેધ કર્યો તમારા જ્ઞાને કે ના એ તો મારો નથી, એ તો જે છે તે છે, એમ આવ્યું સામે સામે લડાઈ થાય છે? કેમ કે એમાં તો પરસ્પર વિરુદ્ધતા થઈ, શ્રદ્ધા મારું જાણે છે ને જ્ઞાન પરાયું જાણે છે, થાય છે તો જ્ઞાને પણ એને મારું જાણ્યું છે. શ્રદ્ધા એ મારું શ્રદ્ધું છે અને જ્ઞાને મારું જાણ્યું છે, જ્ઞાનનો દોષ છે. બહુ ચર્ચાઓ ચાલે છે દિવસો ને કલાકો સુધી. એવા માણસ સામે આવે તો ખ્યાલ સમજણ પડી જાય, એવા જબરા હતા અભ્યાસી બહુ હતા ને, અભ્યાસ ઘણો હતો, ઉઘાડ ઘણો હતો, બુદ્ધિ ઘણી હતી, યાદદાસ્ત એટલી હતી. શાસ્ત્રના આધાર સંખ્યાબંધ આપે, જે વાત કહે એનું સમર્થન કરવા સંખ્યાબંધ આધાર આપે, એક બે નો આપે. પછી કોક તો આડાવળા આવે પણ એનું સ્મૃતિમાં હોય ને કે અહીંયા આ વાત લખી છે, અહીંયા વાત લખી છે, કોક ટુ ધી પોઈન્ટ નહીં લાગુ પડતા હોય એવા આધાર આપી દેતા હતા. પણ એ તો પોતે ઓલો પુષ્ટ કરવા માટે પોતાની વાતને, પછી વેદમાં હોય એટલે ખ્યાલ ન રહે કે આ ટુ ધી પોઈન્ટ આ વાત તો લાગુ નથી પડતી. પણ એવી રીતે એકના બદલે બે ચાર વાત મૂકી દઈએ સામે, ખ્યાલ ન આવે એને બધું સરખું લાગે કે આ ઘણી ઘણી મજબૂત વાતો છે. જ્ઞાનનું સમ્યક રૂપ અને મિથ્યા રૂપ પરિણમન તે પોતાના જ કારણે છે, શ્રદ્ધાના કારણે નથી. શ્રદ્ધા સમ્યક થઈ માટે જ્ઞાન સમ્યક થયું, અને મિથ્યાત્વ હતું શ્રદ્ધાનમાં માટે જ્ઞાન મિથ્યા હતું એમ પરમાર્થે નથી, એમ વાસ્તવિકપણે નથી, એમ નિશ્ચય નથી, ખરેખર નથી. પરમાર્થનો અર્થ એ છે, પરમાર્થ એટલે નિશ્ચય, વાસ્તવિક, ખરેખર, એમ ખરેખર તો નથી. જ્ઞાનનું સમ્યકપણું કે મિથ્યાપણું આ તો ગુરુદેવના પ્રવચનમાં કુદરતી બધા બોલા સામે આવ્યા એટલે તારવી લીધા. આવી બધી બહુ ચર્ચાઓ ચર્ચાયેલી છે, કુદરતી આ બધા પ્રવચનો સામે આવ્યા એટલે તારવીને મૂક્યું છે. જ્ઞાનનું સમ્યકપણું કે મિથ્યાપણું તે જ્ઞાનની જ જાતિ છે, એ શ્રદ્ધાની જાતિ નથી અને ચારિત્રની જાતિ નથી, એમ કેમ છે? જ્ઞાનનું સમ્યકપણું કે જ્ઞાનનું મિથ્યાપણું તે જ્ઞાનની જ જાતિ છે, એમ કેમ છે? જ્ઞાન જાતિથી મિથ્યા સમ્યકપણું છે, મિથ્યા જાતિનું જ્ઞાન એમ કહેવાય, મિથ્યા સમ્યક જાતિનું જ્ઞાન એમ કહેવાય. એની જાત જ્ઞાનની છે, જ્ઞાન માટે જ્ઞાનની જાતિ છે, શ્રદ્ધાન માટે શ્રદ્ધાની જાતિ છે અને જ્ઞાન માટે જ્ઞાનની જાતિ છે. એટલે જ્ઞાનનું સમ્યકપણું કે મિથ્યાપણું તે જ્ઞાનની જાત છે, બીજાની જાત પછીમાં નથી. જ્ઞાનનું જ તેવું પરિણમન થયું છે, જ્ઞાન પોતે સ્વયં એ પ્રકારે મિથ્યા રૂપે કે સમ્યક રૂપે પરિણમન થયું છે. જ્ઞાન ગુણ અને શ્રદ્ધા ગુણની જાતિ જુદી જુદી છે, ગુણ અપેક્ષાએ ગુણની જાતિ જુદી જુદી છે, એ બંનેની કાર્ય પદ્ધતિ જુદી છે. શ્રદ્ધાન સમ્યકમાં સમ્યક થાય છે ત્યારે ક્રમશઃ નથી થતો કે આંશિક સમ્યક થયું ને આંશિક મિથ્યા રહ્યું, એવું શ્રદ્ધાનમાં ન બને. કાં પૂરું મિથ્યાત્વ છે, કાં પૂરું સમ્યક છે, પછી તીવ્ર મંદ ભલે હોય મિથ્યાત્વની અંદર, મિથ્યાત્વની ગાઢતા હોય, તીવ્રતા હોય, એ બને છે, પણ છે ત્યાં સુધી પૂરેપૂરું મિથ્યાત જ છે. એમાં આંશિક સમ્યક પણ આવ્યું છે, સમ્યક સન્મુખ થયો ત્યારે એમ નથી. વધુમાં વધુ દર્શન મોહની મંદતા સમ્યક સન્મુખતામાં થાય. ઠીક, એ પ્રકરણ બહુ સારું છે, કાલે જરા વિચારશો. દર્શન મોહની મંદતા જીવને ક્યારે ક્યારે કેવા કેવા પ્રમાણમાં કેવા કેવા કયા સ્તરમાં થાય છે, કઈ કક્ષાએ થાય છે, આ થોડો વિચારવા જેવો વિષય છે. દર્શન મોહ પેલા ટાળવો છે ને, એટલે આ વિચારવા જેવો વિષય છે. એમાં સૌથી વધુમાં વધુ મિથ્યાત મંદ થાય જીવ સમ્યક સન્મુખ થાય ત્યારે, એટલે કે જયારે એને ભેદ જ્ઞાન નો પ્રયોગ બરાબર સતત ચાલતો થઈ જાય ત્યારે. અને સમ્યક થયા પહેલા એ અતિશય મંદ હોય છે, કે જેનો ઉદય નવા બંધ નું કારણ થવા માટે જાણે બંધ થઈ જાય એવી પરિસ્થિતિમાં એ મુકાઈ જાય ત્યારે ઉપશમી જાય છે. પછી ઉદય નહીં થતા એ ઉપશમી જાય છે, એમને ઉપશમતું નથી, ઉપશમવાનું કારણ બને. એ શ્રદ્ધાનનું કારણ શ્રદ્ધાન છે, એની જાત જુદી છે. અને જ્ઞાન સમ્યક થાય છે તે કાળે સ્વસંવેદન થાય ત્યારે, પછી એ જ્ઞાન સમ્યક થાય છે એમાં ક્રમશઃ વિકાસ થાય છે. શ્રદ્ધાનમાં વિકાસ થવાનો કોઈ પછી પ્રશ્ન નથી, જ્ઞાનમાં ક્રમશઃ વિકાસ થાય છે, ઉઘાડરૂપ વિકાસ થાય અથવા ન પણ થાય, પણ પોતાને અનુભવવાનો જે એનામાં સ્વસંવેદનની શક્તિ છે એમાં વિકાસ ગુણસ્થાન અનુસાર વિશેષ 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 થાય છે. ચોથા ગુણસ્થાન કરતા સ્વરૂપને સુસ્પષ્ટપણે અનુભવમાં લેવાની જ્ઞાન શક્તિ પાંચમા ગુણસ્થાને ઘણી હોય છે, છઠ્ઠા સાતમામાં એથી ઘણી અત્યંત ઘણી હોય છે, અને આગળના ગુણસ્થાનમાં તો એકલું સ્વરૂપ સંવેદન જ છે. પણ એ જ્ઞાનનું કાર્ય છે, શ્રદ્ધા તો જે છે તે છે, થઈ ગઈ તે થઈ ગઈ, એમાં કોઈ પછી ફેરફાર નથી. એટલે અહીંયા એમ કે છે કે જ્ઞાન ગુણની જાતિ અને શ્રદ્ધા ગુણની જાતિ બેની જાત જુદી જુદી છે, કેમ કે બેનું કેરેક્ટર જુદું જુદું છે. બેનું કાર્ય કરવાનું જે પરિણામ સ્વભાવ છે એ બંનેનો જુદી જુદી જાતનો છે, માટે બેની જાતિ જુદી છે, બે એક જાતિથી નથી. બહુ તત્વજ્ઞાનનો વિષય ઘણો સુંદર લીધો છે આ શાસ્ત્રોની અંદર. સત્તા સ્વરૂપ જેવું નાનું નાનો ગ્રંથ છે, પણ કેવી કેવી વાતો મૂકી છે, અનુભવ કામ કરે છે ને. કે અંદરમાં વિજ્ઞાન શું છે, આત્માના તત્વનું સ્વરૂપ વિજ્ઞાન શું છે, એ વિષય છે આખો. બહુભાગ જીવો ચારિત્ર ના કારણે જ્ઞાન શ્રદ્ધા માને છે કે ભાઈ આપણે રાગ ને એકદમ મંદ કરો, પૂજા કરો, ભક્તિ કરો, ઉપવાસ કરો, નામ સ્મરણ કરો, તપ કરો, જપ કરો, દાન આપો, દયા આપો, એકદમ કશાય મંદ કરી નાખો તો શ્રદ્ધા ને આપણું પ્રત્યે જશે. શ્રદ્ધા માટે તારે જે રીતે એનો રસ્તો છે એ રસ્તે ચાલવું પડશે. બીજા રસ્તે ચાલવા જતા શ્રદ્ધા મંદ થશે, શ્રદ્ધા નો સમ્યક પણ થશે. એટલે કીધું કાલ થોડો એ વિષય વિચારશો કે દર્શનમાં ક્યાં ક્યાં કેવી રીતે કેવા કેવા સ્તરે કેવી રીતે મંદ થાય છે. કાલ તો કાલના પ્રમાણે બે દિવસ ચાવાની, ગુરુવાર તો બંધ રાખીશ, શુક્રવાર વાંચન રાખશું. સમાધિ દિન છે ગુરુદેવનો, 11 તારીખથી સાબરીમાં તો આવતીકાલથી બંધ રાખીશ. બુધ અને ગુરુ બે, ગુરુવાર તો સમાધિ દિન છે અને આગળના 5 દિવસથી સોનગઢમાં પૂજા વગેરે ચાલુ જ છે. પણ અહીંયા બંનેની જાતિ જુદી જુદી છે એ તો અનેક એના જે મુદ્દાઓ છે એનાથી સાબિત થાય છે. અનેક મુદ્દાઓ છે એ વિષયમાં, એક બે વાત નથી, ઘણી વાતો છે.